રાજકોટમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈની તારીખ 12/9/86ની તત્વચર્ચા, સળંગ પ્રવચન નંબર 149.
એમના પ્રણામ નમન. પણ એમાં જ્ઞાનીઓના ઔદિક ભાવના પ્રકારમાં પણ તફાવત હોય છે. તો કોઈ નક્કી પ્રધાન કથનથી વાત કરતા હોય અને કોઈ જ્ઞાન પ્રધાન કથનથી વાત કરે જ્ઞાની, ત્યારે એમ કહે કે રાત્રે એ જીવની પર્યાયમાં થાય પણ વિભાવ છે, સ્વભાવ નથી, આશ્રવ છે, એ વ્યાજ છે, છોડવાયું છે, એમ કરીને આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન કરાવે ત્યારે એ જુગલના પરિણામ છે ન કહેતા હોત તો પણ એ આત્માથી ભિન્ન છે એમ કહેવાનો આશય છે. એમ જ્ઞાન પ્રધાન કથનમાં આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન કરાવે. આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન કરાવતા કરાવતા જ્ઞાનીઓને ખબર પડી કે આશ્રવ છે એ પર્યાય છે, એટલે પર્યાય છે એ જીવની છે એમ વ્યવહારની કહેવામાં આવે છે. તો એની કરતા બુદ્ધિ રહી જશે, એટલે એક મોટું ઇન્જેક્શન આપ્યું એ કુંડલના જ પર્યાય. એ ઇન્જેક્શન એવું લાગુ પડી જાય કે આત્માનું અનુભવ થઈ જાય. એ બે પ્રકાર, આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન કરાવે કરતા કરવા પિતાના ભોગ જ આત્મા, અને જો એ આશ્રવથી છૂટો ન પડે અને એને કાંઈ સમય રહી જાય છે કે આ પરિણામ જીવના પસંદગી પરિણામ જીવના, અરે જીવના પરિણામ જ નથી, એ તો બધા કુદરતના પરિણામ છે એમ જ્યારે જાણે ત્યારે દ્રષ્ટિ સ્વભાવ પર આવી જાય અને સાક્ષાત કરતા થઈ જાય. એમ કથનની પદ્ધતિના બે પ્રકાર છે. અને જ્ઞાની પણ કોઈ વખતે કોઈ આશ્રવથી વાત કરે અને કોઈ કુદરતના પરિણામ છે એમ પણ કરે. બાકી ખરેખર તો કુદગલના જ પરિણામ છે, જીવના પરિણામ નથી. નિર્દેરાધિકારમાં અંકુદાચાર્ય ભગવાન ફરમાવે છે કે હું તો એ શુદ્ધ નાયક જ છું, રાગી તો કુદગલ છે, રાગી તો કુદગલ. પણ કથનની પદ્ધતિના પ્રકારમાં કોઈને જ્ઞાન પ્રધાન કથન થી વાત, કોઈ દ્રષ્ટિ પ્રધાન નથી, એમાં આશય એક જ. ત્રણ પ્રશ્ન છે, એક મુમુક્ષુનો. એમાં પહેલો પ્રશ્ન, જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા બંને વર્તે છે. જ્ઞાનધારા એટલે અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાયા કરે છે એને જ્ઞાનધારા કહેવાય, અને કર્મધારા એટલે પરાશ્રિત થોડો નબળાઈનો રાગ પણ હજી વર્તે છે, યથાચાર્ય થયું નથી, પરમાત્મા તથા પ્રગટ થઈ નથી, એટલે થોડી કર્મધારા એટલે પરાશ્રિત રાગ પણ વર્તે છે, બંને વર્તે છે. છતાં ચારિત્રના અલ્પદોષને ગૌણ કરીને જે કર્મધારા રાગની છે એ ચારિત્રનો દોષ છે, એ અલ્પદોષને ગૌણ કરીને એમ કહ્યું કે એને બધા પરિણામ જ્ઞાનમય જ વર્તે છે. તો જેમ છે તેમ ન કહેતા આ રીતે કહ્યું છે તો તેની પાછળ આચાર્ય ભગવાનનો કાંઈ આશય છે કે આ એક જ્ઞાનમય જ પરિણામ છે. જેટલું જ્ઞાનમય પરિણમન છે તેટલું જ આત્માનું છે, એટલું પરાશ્રિત રાગનું પરિણમન કર્મધારા છે તે આત્માનું નથી, એ આત્માના ભાવ જ નથી. પણ માત્ર જ્ઞાનધારાની સાથે જ્ઞાનની પરિપૂર્ણતા ન થાય ત્યાં સુધી કર્મધારા રહે છે એનું જ્ઞાન કરે છે. પરિપૂર્ણ વિતરાગ શા પ્રગટ ન થાય ત્યાં સુધી થોડો અસ્થિરતાનો રાગ જ્ઞાનધારાની સાથે છે, તો પણ એ બધા પરિણામ જ્ઞાનમય જ છે. જ્ઞાનમય કેમ છે કે રાગને પોતાનું એ જાણતો નથી, માટે કે એનું જ્ઞાનમય જ પરિણમન છે જ્ઞાનીનું, એનું અજ્ઞાનમય પરિણમન બિલકુલ નથી. બીજો પ્રશ્ન, સર્વજ્ઞ ભગવાને કહેલા વ્યવહારને ઓળવો, તેને અભૂતાર કહેવો, તેમાં દ્રવ્ય તરફનું ઘણું વલણ હોય તે જ કરી શકે તેમ માની શકાય ખરું? હા, જેને સ્વભાવનું જોર આવે એ જ વ્યવહારનો નિષેધ કરે છે, બાકી બીજો કોઈ વ્યવહારનો નિષેધ કરી શકે નહીં. વ્યવહારના પક્ષવાળો વ્યવહારનો નિષેધ ન કરે, નિશ્ચયના પક્ષવાળો વ્યવહારનો નિષેધ કરે, કરવા જેવો જ છે, ભલે એની સવિકલ્પ ભૂમિકા હોય, ભલે અનુભવ પહેલા, પણ એને નિષેધ જ કરવો જોઈએ કે પરાશ્રિત રાગ મારો નથી એવો નિષેધ કરવો જોઈએ, અને પરને જાણતો જ્ઞાન પણ મારું નથી એવો એનો નિષેધ વ્યવહારનો આવવો જોઈએ. એ દ્રવ્ય સ્વભાવના મળે જ આવે છે, અથવા એ વ્યવહારનો નિષેધ કરે એને નિશ્ચયનું બળ આવી જાય છે, અથવા નિશ્ચયના બળે વ્યવહારનો નિષેધ કરે છે. અવિના ભાવ સંબંધ છે, એક સાથે બે છે, એક સાથે બે. વ્યવહારનો નિષેધ કરતા વ્યવહારનો પક્ષ ગળવા માંડે છે, જેટલો વ્યવહારનો પક્ષ ગળે છે એટલો નિશ્ચયનો પક્ષ આવવા માંડે છે. પછી એક ટાઈમ એવો આવે છે કે નિશ્ચયના પક્ષને પક્ષાતિક્રાંત થઈ અને અનુભૂતિ કરી દીધી. ત્રીજો પ્રશ્ન છે, શાસ્ત્રો ના શબ્દ વિના અંદર માંથી ઉકેલ આવવો જોઈએ. આ જ્ઞાન ગોષ્ઠી બહાર કર્યું છે એમાં ગુરુદેવ ના શબ્દો છે કે શાસ્ત્રો ના શબ્દ વિના અંદર માંથી ઉકેલ આવવો જોઈએ. એ વખતે શાસ્ત્ર ના શબ્દો શાસ્ત્ર માં આમ કહ્યું છે, ઉકેલ ની વખતે એનું શાસ્ત્ર ના શબ્દ તરફ લક્ષ નથી અને ધારણા નું લક્ષ પણ નથી. એ અંદર માંથી આવે છે ઉકેલ, હયા ઉકેલ જેને કહેવામાં આવે છે. અંદર માંથી પોતાને ખબર પડે કે આ તો અંદર માંથી આવ્યું, પછી ખબર પડે કે આ તો શાસ્ત્ર માં છે, પછી વધારે બળ આવે પણ આવે તો અંદર થી. શાસ્ત્રો ના શબ્દ વિના અંદર માંથી ઉકેલ આવવો જોઈએ, મૂળ માંથી ઉપાડ થવો જોઈએ, મૂળ માંથી અંદર માંથી ઉપાદાન થી, નિમિત્તે નહીં, નિમિત્ત સાપેક્ષતાથી નહીં. શાસ્ત્ર માં લખ્યું છે માટે આમ છે એમ નહીં. આવી માર્મિક વાત જ્ઞાનીઓ કહે છે તો તે વાત વિસ્તારથી સમજાવું. એ તો હયા ઉકેલ ની વાત છે, અંદર માંથી ઉકેલ આવે કે હું તો જાણનાર છું, કરનાર નથી. અને અનંત કાળ ત્યાં પરને જાણ્યું પણ આનંદ આવ્યો નહીં, માટે પરને જાણતો નથી, જાણનાર જણાય છે એમ અંદર માંથી એને આવે. અંદર માંથી આવે તો પરનો નિષેધ કરીને અંદર માં ચાલ્યો જાય, અનુભવ કરી નિષેધ કરીને અંદર ગયો છે, પછી સવિતો દશામાં આવે તો ફરીથી એને વ્યવહારનો આદર ન હોય, વ્યવહારનો જ્ઞાતા રહીએ પણ વ્યવહારનો પક્ષ ન થાય. બીજા મોક્ષનો પ્રશ્ન છે, શ્રદ્ધાની વિપરીત પર્યાયને ઉદય ભાવ અને જ્ઞાનનો ઉગાર ચોક્ષમ ભાવે તેનો ખુલાસો કરવા તપાસો. શ્રદ્ધાની પર્યાય છે વિપરીત, વિખ્યાતોની પર્યાય એ સર્વાંશે પરાચિત છે, ક્યાંય એ પર્યાયને આત્માનું અવલંબન નથી. દર્શન મોહના ઉદય ઔદયિક ભાવ થાય છે માટે એ તદ્દન જળ વિપરીત આંધળું છે. શ્રદ્ધાની પર્યાય આંધળી છે, જળ અચેતન છે, એને ઔદયિક ભાવ કહેવાય. એની અંદર જાણવાની ક્રિયા બિલકુલ નથી, જાણવાની ક્રિયાનો એમાં અભાવ છે. અને એ મિથ્યાત્વની પર્યાયની સાથે સાથે અજ્ઞાનીને પણ ઔદયિક ભાવની સાથે ક્ષોભસમ ભાવનો અંશ ઉભાર છે. જ્ઞાનનો ઉપયોગ જેને આત્માનું લક્ષણ કહેવામાં આવે એવો ઉપયોગ સાથે સાથે વર્તે છે. એ સાથે સાથે ઉપયોગ વર્તે છે એટલે સંગની પતિની જીવ બેસના લતી સાંભળી અને એ જ્ઞાનના અંશ દ્વારા નિર્ણય કરી શકે કે ઔદયિક ભાવ કે મારો નહીં, અને ક્ષોભસમ ભાવમાં જે જ્ઞાનના ઉઘાડમાં જ્ઞાય ગણાય છે તે મારું. કેમ કે ઉદય ભાવમાં શ્રદ્ધાની વિપરીત પર્યાયમાં આત્માનો પ્રતિભાસ થતો નથી, પણ વર્તમાન જ્ઞાનના ઉઘાડમાં આત્મા જણાય છે તો એ લક્ષણ દ્વારા લક્ષણથી પહોંચી જાય છે, તો અનુભવ થઈ જાય છે. માટે આટલો ઉઘાડ જે રહી ગયો છે એ સવિકલ્પ ભેદ જ્ઞાન પણ કરી શકે, હિતાહિતનો વિચાર પણ કરી શકે. મનવાળું પ્રાણી હોય જ્ઞાનનો ઉઘાડ છે, નિર્ણય કરી શકે અને અનુભવ પણ કરી શકે. માટે એક ઉદય ભાવ છે અને એક શોકમ ભાવ છે અને એક પારણામિક ભાવ છે, ત્રણ ભાવ છે. વિચારની ભાવ દ્રેય સ્વભાવનો પારણામિક ભાવ છે, જ્ઞાનની પર્યાયનો શોકમ ભાવ છે અને શ્રદ્ધાને ચારિત્રની પર્યાયનો ઉદય ભાવ છે. એ ત્રણ પ્રકાર, બે પર્યાયના ભાવ છે અને એક દ્રવ્યનો ભાવ છે. હવે એક જે વચ્ચે નાયક આ બાજુ ને આ બાજુ ઔદયિક ભાવ વચ્ચે જ્ઞાનની પર્યાય ઉભી થાય છે. એ જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે નાયક ભાવ છે હું ને આ ઔદયિક ભાવ છે હું ની, એમ કરીને વૈજ્ઞાન કરીને એ જ્ઞાન ઉપયોગ અંદરમાં ઢળી જાય તો આત્માનો અનુભવ માટે એટલી બાજી હાથમાં રહી ગઈ છે. ઉદ્યોગ જે લક્ષણ છે પ્રગટ, એ સમયસાને છેલ્લે પણ આ લક્ષણ પ્રગટ છે, દરેકને પ્રસિદ્ધ છે એ વાત આવી છે. આત્મામાં જ્ઞાન થાય છે એમ લેવું, આત્મામાં રાગદેશ મોહ થાય છે એમ ન લેવું. રાગદેશ મોહ થાય છે પણ જ્ઞાનમાં જણાય છે, પણ એ જ્ઞાનમાં આવતું નથી, એ જ્ઞાયકમાં આવતું નથી. જ્ઞાન ઉપયોગમાં રાગ આવતો નથી અને જ્ઞાયકમાં પણ રાગ આવતો નથી. જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે જણાય છે તો પણ જ્ઞાન મલિન થતું નથી. જણાય જ્ઞાનની સ્વચ્છતામાં, કોળસો જણાય અરીસામાં, કોળસો કાળો થતો હશે, કોળસો ફરે દર્પણ કાળો ન થાય એમ જ્ઞાન તો સચ જ છે. જ્ઞાન મલિન થતું જ નથી. જ્ઞાનમાં રાગ જણાય જણાય પણ એ કઈ હું રાગી છું એમ જો કરે તો જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું, અને હું તો જ્ઞાન માં છું તો જ્ઞાન નું જ્ઞાન થઈ ગયા, અનુભવ થઈ ગયા. જ્ઞાનની એટલી સ્વચ્છતા છે, અનુભવ થાય તો શુદ્ધતા કહેવાય. અનુભવ થાય જયારે ત્યારે તેને શુદ્ધતા, શુદ્ધ ઉપયોગ નામને પામે, ત્યાં સુધી સ્વચ્છ છે જ્ઞાન ઉપયોગ, સ્વચ્છ છે. બીજા મુમુક્ષુનો પ્રશ્ન છે. પ્રશ્ન પહેલો, સાધ્યની સિદ્ધિ માટે રાગાદી ભાવ પુદ્ગલમય છે. સાધ્ય એટલે શુદ્ધાત્માનો જે અનુભવ તે સાધ્ય છે, એ નહીં. સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ, એને સાધ્ય કહેવાય. મિથ્યા દ્રષ્ટિ માટે સાધ્ય સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ માટે સાધ્ય મોક્ષ. તો સમ્યક દ્રષ્ટિ થવા પહેલા એનું સાધ્ય શુદ્ધાત્માનો અનુભવ એનું સાધ્ય છે. તો સાધ્યની સિદ્ધિ માટે એટલે આત્માનો પ્રત્યક્ષ અનુભવ માટે રાગાદી ભાવ પુદ્ગલમય છે. એ નિમિત્તની મુખ્યતાથી કે ઉપાદાનની મુખ્યતાથી કહેવામાં આવે છે. એ રાગાદી ભાવ પુદ્ગલમય છે એ નિમિત્તની મુખ્યતાથી વચન છે કે ઉપાદાનની મુખ્યતાથી વચન છે? એ નિમિત્તના લક્ષ્ય થાય છે માટે એ નિમિત્તનો જ ભાવ છે, એ ઉપાદાનનો ભાવ નથી. ઉપાદાનમાં તો જ્ઞાન થાય છે, ઉપાદાનમાં રાગ ક્યાં થાય છે? રાગ તો નિમિત્તના લક્ષ્ય થાય છે. એ મોક્ષ માર્ગ પ્રકાશમાં એનો ખુલાસો છે કે પહેલા તમે જીવનો ભાવ કયો, રાગનો, રાગ છે એ જીવનો ભાવ, અને હવે કયો છો કે પુદ્ગલનો ભાવ. તો આમ કેમ કે અશુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ રાગ થાય જીવના પરિણામ કહ્યા અમે, અને નિમિત્તની સાપેક્ષતાથી તેને પુદ્ગલના પરિણામ અમે કહીએ છીએ. એમ મુખ્યતાથી કે ઉપાદાનની મુખ્યતાથી? ઉપાદાન તો અશુદ્ધ ઉપાદાનની મુખ્યતા અશુદ્ધ ઉપાદાન છે, પણ નિમિત્તના લક્ષ્ય થાય છે માટે નિમિત્તનો ભાવ, ઉદ્ગલના લક્ષ્ય થાય છે માટે ઉદ્ગલનો ભાવ, વ્યાપી વ્યાપક એનો કહીએ. નિમિત્તની મુખ્યતાથી નૈમિત્તિક ભાવ છે, પણ નિમિત્તના લક્ષ્ય થાય છે માટે ઉદ્ગલમય કહ્યો, ઉદ્ગલને આશરે છે માટે ઉદ્ગલમય કહી દીધો. એ જીવમય નથી ભાવ, ઉદ્ગલ મય છે, ઉદ્ગલ આશ્રિત છે માટે ઉદ્ગલમય ભાવ છે. પછી નૈમિત્તિક ન રહ્યો પછી ક્યાં નૈમિત્તિક રહ્યો? પછી તો અહીંયા સ્વભાવ ભાવ જ્ઞાન પ્રગટ થાય. નિમિત્તના લક્ષ્ય થાય છે, આત્માના લક્ષ્ય રાગ થતો નથી એટલું એ બતાવવું છે, એટલું પ્રયોજન છે. આત્માને આશરે રાગ ન થાય, અને રાગ થાય તો એનું નિમિત્ત હોવું જોઈએ. 175 માં પ્રશ્ન કર્યો છે કે આ રાગાદી છે એ આત્માથી ભિન્ન છે, તો રાગની ઉત્પત્તિનું નિમિત્ત કારણ કોણ, ઉપાદાન કારણ કોણ? બે કારણ પૂછ્યા છે, ઉપાદાન કારણ તત્સમયની યોગ્યતા, અંતર્ગર્ભી પર્યાયરૂપ પરિણામ શક્તિ, નિમિત્ત કારણ મોહનો ઉદય, એ લીધું છે. આત્માથી રાગ ભિન્ન છે, પછી પૂતગલ નો હો કે ગમે એનો હો એની કઈ જરૂર નથી, બસ એટલામાં કાર્ય સિદ્ધિ થઈ જાય છે. પણ ઓલાને જરાક સલ્ય રહી જતું હતું કે આ વ્યવહારે જીવનો ભાવ રાગ કે કહ્યું નીચે પૂતગલ નો ભાવ લે એવું ઇન્જેક્શન કાપ્યું, અનુભવ થઈ ગયો ભાગલા પાડી. આવી ટીકી વાત સમયસારમાં છે, બીજે કહે છે વિદ્યાર્થીઓના પરિણામ પૂતગલ ના ભાવ છે. બોલો પ્રવીણભાઈ નું ઉપર કહી દો ને કે પ્રવીણભાઈ નો ફોન છે, ઉપર પ્રવીણભાઈ નો ફોન છે. બીજો પ્રશ્ન, આટલું તો જરૂર સમજાય છે કે રાગાદી ભાવ એ આત્માનો સ્વભાવ નથી. આત્માની સિદ્ધિ માટે રાગાદી ભાવ કોના છે તે જાણવાની જરૂર ખરી? હા, જરૂર છે. રાગાદી ભાવ આત્માના નથી, આત્મા એનો સ્વામી નથી, તો એનો સ્વામી કોણ છે? કે એનો સ્વામી ભૂતગલ છે. એમ જાણતા સ્વામી તો બુદ્ધિ છૂટી જાય છે, ધણી પણ છૂટી જાય છે. આ મકાન વ્યવહારે મારું, પણ નીચે કોનું? કે ભૂતગલ નું. કેમ કે ભૂતગલ એનો સ્વામી છે. એમ રાગાદી જે છે એ આત્મા થી ભિન્ન છે એમ તો સમજાય છે, પણ કોના છે એ સમજવાની જરૂર? કે આ જરૂર કે સ્વસ્વામી સંબંધ જોડ્યો છે અનંતકાળથી, એને તોડવા માટે ભૂતગલ દ્રવ્ય જ જેનો સ્વામી છે અનાદિથી, જીવ એનો સ્વામી નથી. તો સ્વામી પણ ધણી પણ છૂટી જાય છે અને આત્માને આત્માનો અનુભવ. પ્રશ્ન થઈ ગયો. સમર્થ આચાર્ય દેવશ્રી કુંકુંજ મુનિરાજે આત્માનું લક્ષ્ય કરાવવા માટે જુદી જુદી પ્રધાનતાથી શાસ્ત્રોની રચના કરીને વિશે શું સમજાવવા માંગે છે તે સમજાવો. એક વિતરાગતા કેમ પ્રગટ થાય? બધા શાસ્ત્રનું તાત્પર્ય કે તારા પરિણામ જે પરાશિત છે અંતર્મુખ બસ, સર્વ તાત્પર્ય તો વિતરાગતા છે. ધર્મ કેમ થાય? વર્ત તરફ જાય છે લક્ષ્ય, નિમિત્ત તરફ, એને શુદ્ધાત્મા તરફ વાળી દે ઉપયોગની, તો અનુભવ થશે બસ. અપેક્ષાથી જોરદાર જુદી અપેક્ષાથી સમજાવે, દ્રષ્ટિ પ્રધાનથી સમજાવે, જ્ઞાન પ્રધાનથી સમજાવે, પણ સમજાવવાનો ઈરાદો તો આત્માને સમજાવવો છે બસ. કે તું એ શુદ્ધાત્મા જ્ઞાનમય આત્મા છો, તું રાગમય નથી, એ તું સમજાવો. કેમ કે ભિન્ન ભિન્ન પ્રકારના, નાના પ્રકારના જીવો, નાના કમા અનેક પ્રકારના, તો કોઈને કોઈ શબ્દ લાગુ પડી જાય, કોઈને કોઈ શબ્દ લાગુ પડે. એનો ધણી બતાવ્યો છતાં પણ ધણી પણ છોડે નહી તો ચોર કહેવાય. ધણી ન બતાવે ત્યાં સુધી તો ધણી થઈને બેઠો હતો. ચાદર નો દાખલો આપે છે શાસ્ત્ર માં, ચાદર નો દાખલો આપે છે. તો બેન ક્યાંથી ભૂલથી ચાદર, કોકની ચાદર આવી પોતે લઈ જેનાથી ઓઢીને સૂતો, પોતાની ચાદર માની ને સૂતો છે. બોલો બીજો એનો ધણી વાંચ્યો તો કે આ ચાદર બદલાઈ ગઈ છે, આ ચાદર કોકની ચાદર મને આવી ગઈ છે, મારી ચાદર આ નથી. તો એની પાસે નોંધ હતી કે હા આ નિશાન વાળો છે, એની આ ચાદર ત્યાં ગઈ છે. એટલે એને મોકલો કે જા તું એને કહેજે કે આ ચાદર મારી છે. ઉઠીને સૂતો તો એ તો નિરાતે એને કહ્યું હવે આ ચાદર બદલીમાં આવી ગઈ છે, જો આ ચાદર તમારી લાવ્યો છું તમને આપવા માટે, અને મારી ચાદર મને આપી દો, તમારી ચાદર તમે લઈ લો, અને અમારું નિશાન છે તમારી ચાદર ઉપર, જો મારું નામ છે. એટલે ઉભો થઈને ચાદરમાં નામ જોયું, આ નામ મારું નથી, બદલાઈ ગઈ છે બસ. એ ચાદરમાં સ્વામી પણ છૂટી ગયું, હજી ચાદર આપી નથી, લેતી જતી ગ્રેણી નથી કરી, મારા પણ આ ચાદર મારી નથી. એમ રાગ છે એમાં ચૈતન્યનું લક્ષણ નથી, પણ ભૂતગળ એમાં વ્યાપે છે, જળનું લક્ષણ છે. એમ જો લક્ષણ થી જાણે તો રાગ માં તો બધી છૂટી જાય, રાગ મારો છે એ છૂટી જાય. નિશાન બતાવ્યું રાગનું, ભૂતગળ છે, અચેતન છે, અત્યંત અચેતન, અને છતાંય રાગ મારો મારો કરે મરે, બીજું શું બીજો કોઈ હું કરે? રાગ આત્માનો નથી તો શરીર આત્માનું ક્યાંથી હોય? જીવને અનાદિકાલથી બે ની આરે એકતા બધું છે, બહુ દેહમાં આટલું બધું બહુ છે. કેમ? દેહ વિના એક સમય ગયો નથી, એક સમય પણ દેહ વિના એ રહ્યો નથી. એટલે દેહમાં મારાપણું બહુ છે, જોરદાર. ત્યારે જ્ઞાનીને ખબર પડી કે આ દેહમાં મારાપણાની બધું છે. ત્યારે એને એમ કહ્યું કે આ દેહ છે ને એ તારો નથી, ભૂતગલનો છે. ઓલો પ્રશ્ન કરે છે કે દેહ છે, જે પણ જીવ છે એમ પરમાગમમાં કહ્યું છે, વ્યવહાર લઈએ, દેહને જીવની સંજ્ઞા આપી છે. એ સંજ્ઞા વ્યવહાર નહીં આપી છે, પણ એ વ્યવહાર નહીં જૂઠો છે. ખરેખર એ ભૂતગલનો જ ભાવ છે, એ ભૂતગલની જ પર્યાય છે, જીવની પર્યાય નથી. એમ ત્યાં એને ભાન થયું કે શરીર રહી ગયું, શરીરની મમતા છૂટી ગઈ. શરીરનો ત્યાગ નથી કરવાનો, શરીર પ્રત્યેની મમતા છૂટી જાય છે. એ દ્રષ્ટાંત સૂક્ષ્મ આપણે જાવું છે. એ રાગ મારો, રાગ મારો, રાગ મારો, રાગ મારો, રાગ મારામાં કાય હું કરતા. એને કહ્યું, ભાઈ એ રાગ તારો નથી, તારું તો જ્ઞાન છે, તું તો જ્ઞાનનો આત્મા છે. તો રાગ કોનો છે? કે એ ભૂતગલનો છે. શરીર ભૂતગલનો, એમ રાગ પણ ભૂતગલનો છે. એમ જ્યાં જાણ્યું ત્યાં ભેદ જ્ઞાન થઈને અનુભવ થઈ જાય છે. સંકરતાનું કારણ પર ભાવ ને પડતું એને મારા માને કન્ટિન્યુ, એમાં એની મચક પણ આવતી નથી. જો મચક આવે તો માનસિક ચિંતા આવે, મને મુખ્યાત્વનો અનુભવ ઘટે તો માનસિક ચિંતા આવે. ચંચળતા કેમ છે? એ તીવ્ર મિથ્યાત્વ, બધું મારું, ઘર મારું, મારું, પૈસા મારા, મોટર બંગલા મારા, માતા પિતા મારા, ભાઈ ભગીની ભાર્યા એ બધું મારું. હા હા, મારું તો જ્ઞાન છે એ વિચાર કરતો નથી. મારું તો એક અખંડ જ્ઞાન મારું છે, અખંડ જ્ઞાન પણ મારું નહીં. અરૂપીને પામવા માટે અરૂપી થી અરૂપી પમાય, બરાબર. હવે અરૂપી થી અરૂપી પમાય એટલે ઉપયોગ એક અરૂપી પ્રગટ થાય છે, રૂપી નથી, એ ભૂતગલ ના પરિણામ નથી, પણ ચૈતન્ય નું વિધાય પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે, જેમાં જાણવાની ક્રિયા થાય છે. એ ઉપયોગ છે, એ અરૂપી છે. એમાં જ્ઞાયક જણાય છે, એ પણ અરૂપી જણાય છે. રાગ જણાય છે, રૂપી જણાય છે. જ્ઞાનમાં રૂપી ને રૂપી બે જણાય છે. અરે આ રૂપી તે હું નહીં, અરૂપી તે હું, એમ કરીને જ્ઞાયક માં રૂપી ને રૂપી બે તો પ્રતિપાદે તો ખરા ઉપયોગમાં. એ ઉપયોગ છે, એ જ્ઞેય સન્મુખ થઈને જ ઉત્પાદન થાય છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. હવે એને નિષેધ કરે કે મને પર જણાતું નથી, એટલે ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જાય છે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, અને જ્ઞાયકના દર્શનમાં થાય છે. વ્યવહારનો નિષેધ કરવા માટે બહુ બળવાન જોઈએ પુરુષાર્થ. વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે. રાગનું કરવું ને રાગનું જાણવું બે વ્યવહારનો પક્ષ છે, વ્યવહાર નથી, બે અજ્ઞાન છે. રાગનું કરવું એ પણ અજ્ઞાનમાં જાય, રાગનું જાણવું પણ અજ્ઞાનમાં જાય છે. કરવાની બુદ્ધિ છોડી અને જાણવાની બુદ્ધિ પણ છોડવા જેવી છે. તો ઉપયોગ ઘણા વગર કરે છે નહીં, કોને જાણશે? આત્માને જાણશે. રાગને જાણવાનો નિષેધ આવ્યો, પર્યાતિક ન્યાય બંધ કરી તો દ્રવ્યાતિક ન્યાય ઉઘરી જશે. સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો, જો દ્રવ્યાર્થિક નહીં નો વિષય સામાન્ય છે એટલે સ્વપ્રકાશક માત્ર છે, દ્રવ્યાર્થિક નો વિષય દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે, એમ છે નહીં તો દ્રવ્યાર્થિક નહીં રહેતી નથી. અને જે જાણે છે એમાં અહંબુદ્ધિ થતી નથી, જાણે છે દ્રવ્યાર્થિક નહીં, પણ દ્રવ્યાર્થિક નહીં માં જણાય છે સામાન્ય. જો દ્રવ્યાર્થિક નહીં માં નહીં જણાય તો દ્રવ્યાર્થિક નહીં રહેતી નથી, એ પર્યાર્થિક નહીં થઈ ગઈ. પર્યાર્થિક નહીં, વ્યવહાર નહીં થઈ ગયો. એમ કહ્યું કે બે લઈ ભગવાને કહી છે, એક પર્યાર્થિક લઈ અને એક દ્રવ્યાર્થિક લઈ. જે પોતાના પરિણામને જાણે એનું નામ પર્યાર્થિક નહીં કહેવાય અથવા વ્યવહાર નહીં કહેવાય. હવે પોતાના પરિણામને જાણવાનું જયારે આત્મા બંધ કરે છે, કેમ કે પરિણામને જાણતા પણ આનંદ આપો, કેમ કે પરિણામ પર લે છે. પરિણામ જેમ પરને જાણતા જ્ઞાન ને આનંદ ના આવે, એ પોતામાં ઉત્પન્ન થતા ભેદો પર્યાયના એને જાણતા પણ જ્ઞાન ને આનંદ આપો. ત્યારે જ્ઞાન ની પર્યાય અંદર માં વળીને આત્માને જાણે છે. આત્માને જે જાણે તેને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. પણ દ્રવ્યાર્થિક નહીં એટલે જ્ઞાન નો અંશ, એ જ્ઞાન નો અંશ જ્ઞાન ના અંશ ને નથી જાણતો, પણ જ્ઞાન નો અંશ ચિતાળી ભગવાન ને જાણે છે તેનું નામ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. એનો વિષય એકલો ધ્રુવ આત્મા જ છે. એનો સામાન્ય વિષય બે ને જાણે તો પ્રમાણ, પર્યાય ને જાણે તો વ્યવહાર, અને એકલા દ્રવ્ય સામાન્ય જાણે તો નિશ્ચય, એનું નામ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે. દ્રવ્યાર્થિક નહીં પોતે જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની પર્યાય પર્યાય ને જાણે, જ્ઞાનની પર્યાય પર્યાય ને જાણતા તો અહંબુદ્ધિ થઈ અનંતકાળથી. હવે જ્ઞાનની પર્યાય જાણવું બંધ કરે છે અને સામાન્ય ને જાણે છે. દિલી કલ્પ આત્માનો અનુભવ થઈ જાય. મૂળ વાત જ કરવાની કીધું. 45 વર્ષ તો થઈ ગયા, 45 વર્ષ તો થઈ ગયા. અભ્યાસ કરવાનો નથી, પ્રયોગ કરવો. પ્રયોગ કરવો મહિના સુધી બેન ગયા અને એના પતિ પાસે એવા વખાણ થયું, આ રસોઈ આમ થાય, આ રસોઈ આમ થાય, આમાં આમ ના કરો. પણ 6 મહિના વાતો કરી એને પછી ના પતિએ કહ્યું કે કેમ થાય કેમ થાય કેમ થાય તે શીખી, પણ પ્રેક્ટિસ કરીને કઈ મને ભોજન ખવડાયું કઈ બનાવ્યું કરી કે તું સ્વાદ ની વાત કર, એના હું જાણું છું, એ રીતે હું જાણું છું, ગમે ત્યારે બનાવશો ગમે ત્યારે બનાવશો, એમ ન ચાલે, પેટ ન ભરાય એમાં. એમ અમે જાણીએ છીએ કે ઉપયોગ આત્માની સન્મુખ કરવો, આત્માની સન્મુખ કરવો કેદી કરવો છે, તો એ બંને હું જાણતો જ નથી. ત્યારે ઉપયોગ અભિમુખ થઈ જાય છે, જાણનાર જ જણાય છે, નાયક જ જણાય છે. હવે ભાઈ ક્લાસ કેવો છે? ખૂબ સરસ થઈ ગયો. હા, બીજી જાય છે. હા, ટોપી પ્રેક્ટિકલમાં પ્રેક્ટિકલમાં પાસ થાય ને ત્યારે પાસ કહેવાય. બરાબર છે? આત્મા રૂચે તો જગત ની રૂચિ બધી ખતમ થઈ જાય. રૂચિ ન રહીએ ક્યાંય, એક આત્મા માં રૂચિ આવી જાય, જગત ના પદાર્થો માં ઉદાસીનતા આવી જાય, ક્યાંય રૂચિ નહીં. એટલે રૂચિ નહીં એટલે કોઈ શ્રદ્ધાનો વિષય આત્મા સિવાય બીજો બનતો જ નથી. રૂચિ કહો, પ્રતીતિ કહો, શ્રદ્ધા કહો, વ્યવહારનો નિષેધ કરાયો છે, વ્યવહારનો નિષેધ કરાયો છે અને નિશ્ચય આદરવાયો છે. શું પણ એમાંથી હું કઈ પ્રેક્ટિકલ પરાશિત વિભાગ છોડવા જવો છો? આખામાં શું હોય માણસ પાસે, એને પ્રયોગ કરવો જોઈએ. ચિંતનમાં, મનનમાં, ધ્યાનમાં બેસીને એ આત્મા અને અનાત્માનું ભેદ જ્ઞાનનો વારંવાર વિચાર કરી આત્મા તરફ ઢળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિણતિ ઢળતી ઢળતી ઢળી જશે, નમતી નમતી નમી જશે. એ પણ સ્વભાવના જોરે સહજ પરિણતિ અંદરમાં આવે છે. પરિણતિ ઉપર લક્ષ્ય નથી એનું, પરિણતિનો વિષય ઉપર પરિણતિનું લક્ષ્ય છે. એટલે પરિણતિ અભિમુખ થઈ જાય, પર્યાય ને જાણવાનું બંધ કરી દીધું. આત્મા જ્ઞાન છે, કેમ કે જ્ઞાન આત્મા નો આશ્રય છે. આત્મા દર્શન છે, કેમ કે દર્શન ને આત્મા નો આશ્રય છે. આત્મા ચારિત્ર છે, કેમ કે ચારિત્ર ની પર્યાય ને આશ્રય આત્મા નો છે. માટે આત્મા ચારિત્ર કહ્યું, ચારિત્ર કે આત્મા એમ ન કહ્યું, આત્મા ચારિત્ર. કેમ કે ચારિત્ર ની પર્યાય ને અવલંબન આત્માનું છે, માટે આત્મા જ ચારિત્ર છે. જ્ઞાન સો આત્મા પર્યાય ઘટ્યો છે, ભેદ ભેદ ઉપર આવી નજર. પણ જ્ઞાન છે આત્માની, આત્મા તે જ્ઞાન છે, આત્મા તે જ્ઞાન છે. કેમ કે જ્ઞાન ની પર્યાય ને આલંબન આત્માનું છે, માટે આત્મા જ્ઞાન છે. આત્મા જ્ઞાન છે, કેમ કે જ્ઞાન ને અવલંબન આત્માનું છે. એમ આત્મા જ્ઞાન છે, જ્ઞાન તે આત્મા નહીં. જ્ઞાન તો પર્યાય છે, જ્ઞાન તો પર્યાય છે, પર્યાય તે આત્મા નથી. પણ આત્મા જ્ઞાન છે, કેમ કે એ જ્ઞાન ની પર્યાય ને આલંબન આત્માનું છે, માટે જ્ઞાન ની પર્યાય નું નામ નિશ્ચય છે. જ્ઞાન ની પર્યાય નું નામ નિશ્ચય છે. અને શાસ્ત્ર ના તે જ્ઞાન છે, કેમ કે જ્ઞાન ને અવલંબન શાસ્ત્ર નું છે. તો એ તો ઉપચાર થઈ ગયો, ભેદરે ભીન થઈ ગયા.
સોનું
અભેત્રને ના આત્મા તે જ્ઞાન છે, આત્મા તે વસ્તુ એ અભેત્રી છે. જ્ઞાન ને આત્મા નો આશ્રય છે કે જ્ઞાન ને આત્મા જુદા રહેતા નથી, માટે આત્મા જ્ઞાન છે. આત્મા જ્ઞાન છે કેમ કે જ્ઞાન ને આત્મા નું અવલંબન થતા આત્મા ને જ્ઞાન જુદા રહેતા નથી, અભેદ થઈ જાય છે. માટે આત્મા ને જ્ઞાન કહેવામાં કે જ્ઞાન રૂપે પોતે પરણમે છે, આત્મા પોતે પોતાને જાણવા રૂપે પરણમે છે. માટે આત્મા જ જ્ઞાન છે, આત્મા જ દર્શન, આત્મા જ દારિદ્ર. ભેદ રહેતા હૈ આત્મા નો આશ્રય થઈ ગયો, અભેદ થઈને એને આત્મા કહ્યો. એમ એ પર્યાય ને આત્મા નો અવલંબન છે એને અભેદ કરીને તેને આત્મા કહ્યો. જે જેનું હોય તે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન છે, આત્મા છે. એટલે જ્ઞાન જ્ઞેયનું નથી, જ્ઞાન જ્ઞેયનું નથી, એટલું એમ બતાવવું છે. એ જ્ઞાન અભેદ થઈ જાય છે, અભેદ અપેક્ષા એ જ્ઞાન ને આત્મા કહેવાય. અહીંયા તો આશ્રયભૂત તત્વ બતાવવું છે કે જ્ઞાન ને જ્ઞાન નો આશ્રય નથી, જ્ઞાન ને આત્મા નો આશ્રય છે, માટે આત્મા જ્ઞાન છે. કેમ કે આત્માના આશ્રય જ્ઞાન પ્રગટ થાય છે, હેતુ છે. જ્ઞાન ને જ્ઞાન નું અવલંબન નથી, માટે જ્ઞાન તે આત્મા નહીં, આત્મા તે જ્ઞાન. કેમ કે જ્ઞાન ને અવલંબન આત્મા. અવલંબન કરાવો છે, માટે આત્મા તે જ્ઞાન છે. કેમ કે જ્ઞાન નો આશ્રય આત્મા છે. અહીંયા અલંબનભૂત પદાર્થ ને બતાવ્યું, અલંબન લઈ લીધું છે, પ્રગટ થઈ ગઈ છે જ્ઞાન ની પર્યાય, તેને આત્મા ભેદ પરિણામી આત્મા. અહીંયા અપરિણામી આત્મા, અપરિણામી પરિણામ, અપરિણામી નું અવલંબન લે છે. પરિણામ જ્ઞાન પર્યાય અપરિણામી એવા ત્રિકાળી નું અવલંબન લે છે. માટે આત્મા તે જ્ઞાન છે કે એના આશ્રય જ્ઞાન પ્રગટ થાય છે. એમ શાસ્ત્ર ના આશ્રય જ્ઞાન પ્રગટ થતું નથી, વ્યવહાર છે એ તો નિષેધ કરવાયો. જ્ઞેયના આશ્રય જ્ઞાન ન થાય માટે જ્ઞેય નો નિષેધ કરાવે છે. કરાવો છે ઇન્દ્રિય જ્ઞાન નું નિષેધ, પણ ઇન્દ્રિય જ્ઞાન ને અવલંબન પરજ્ઞેય નું છે. તો પરજ્ઞેય ને જાણવાનું બંધ કરી દે તો એનું અવલંબન છૂટી ગયું, તો ઇન્દ્રિય જ્ઞાન અટકી જશે, નથી ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જશે. કોઈ વખતે નિમિત્ત નો ત્યાગ કરાવે, કોઈ વખતે નૈમિત્તિક નો ત્યાગ કરાવે, એમ કોઈ વખતે ઇન્દ્રિય જ્ઞાન નો ત્યાગ કરાવે, કોઈ વખતે ઇન્દ્રિય જ્ઞાન ના વિષય નો ત્યાગ કરાવે, પણ એમાં અતિ ઇન્દ્રિય જ્ઞાનમય આત્માનું અવલંબન લેવડાવવું છે. બીજું કઈ પ્રયોજન થઈ ગયો વખત જો ભલો કરવો કરે સ્વાસ્થિત નીચે બતાવવું હોય કે આત્મા નું અવલંબન થાય એ જ્ઞાન ને જ્ઞાન કરાય, એમ એવી કૃષ્ણ અવલંબન ને જ્ઞાન બન્યું. એ વાત
गया भव से पार प्रभु में हो गया भव से पार गुरु जी तेरो अनंत उपकार प्रभु में हो गया भव से पार गुरु जी तेरो अनंत उपकार बंध मुक्ति से બંધામો રહિત જ્ઞાન માયા એક જ્ઞાય કદી કાસાર પ્રભુ મેં હો ગયા ભવ સે પાર પ્રભુ મેને દેખા ભવો સે પાર આનંદ ઘન યહાં બરસ રહા હે રોમ રોમ મેરા હરસ રહા હે મુક્તિ મેરે લિયે તરસ રહી હે ગયા ભવ સે પાર પ્રભુ મેને દેખા ભવ સે પાર અનંત શક્તિ મય ધ્રુવ ચિન્હ મયા અનંત શક્તિ મય ધ્રુવ ચિન્હ મયા અભેદ જ્ઞાયક જ્ઞાયક તન્મય સદા જ્ઞાનમય સ્વયં જ્ઞાનમય સ્વયં જ્ઞાનમય સદા જ્ઞાનમય પ્રભુ મેં હો ગયા ભવ સે પાર ગુરુજી તેરો અનંત ઉપકાર ભવ બંધન કા કામ નહીં હૈ ભવ ભય કા કુછ નામ નહીં હૈ મુક્તિ કી ભી ચાહ નહીં હૈ સ્વયં મુક્ત અત્યંત તૃપ્ત મેં સ્વયં મુક્ત અત્યંત તૃપ્ત મેં હું મુક્તિ આધાર પ્રભુ ગયા ભવ સે પાર પ્રભુ મેને દેખા સમય કા સાર.